એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું આપણી આજની આ ખાસ વાતચીતમાં. આજે આપણે એક એવા પુસ્તક પર જરા ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે દુનિયાભરની વિચારસરણીને હચમચાવી દીધી. ખાસ કરીને સ્ત્રીઓ માટે સમાજે જે નક્કી કરેલી ભૂમિકા છે, એમનો રોલ અને એમના પોતાના જીવનના ધ્યેય એટલે કે ગોલ, એના વિશે. હું છું આપની હોસ્ટ અને આજે આપણી સાથે છે આ વિષયના નિષ્ણાત. આપણે વાત કરીશું બેટી ફ્રીડનના પુસ્તક ધ ફેમિનિન મિસ્ટિક વિશે.
નમસ્કાર. વાત તો છે 1963ની છે જ્યારે આ પુસ્તક આવ્યું, પણ યુ નો નવાઈની વાત એ છે કે એમાં જે સવાલો ઉઠાવ્યા છે એ આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે.
બરાબર.
જેમ કે સ્ત્રીની પોતાની ઓળખ શું, સમાજ એની પાસે શું અપેક્ષા રાખે છે, અને અગત્યનું એ કે એ પોતે શું ઈચ્છે છે. આ સવાલો આજે આપણી આસપાસ છે, ખરું ને?
સાચી વાત છે.
અને આ પુસ્તકે ખરેખર આધુનિક નારીવાદી ચળવળનો પાયો નાખ્યો એમ કહીએ તો ખોટું નથી.
બિલકુલ. અને એટલે જ આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ પુસ્તકના મુખ્ય વિચારો શું હતા, એની અસર કેવી રહી, અને આજે આટલા વર્ષો પછી પણ એ આપણા માટે શું મહત્વ ધરાવે છે. તો ચાલો શરૂ કરીએ આ ચર્ચા.
કોઈ પણ વિચારને કે પુસ્તકને સમજવા માટે મને લાગે છે કે એના લેખકને સમજવા બહુ જરૂરી છે. બેટી ફ્રીડન, જેમનું જીવન 1921થી 2006 રહ્યું, એ માત્ર એક લેખિકા નહોતા,
હા,
એક કાર્યકર્તા હતા, એક અવાજ હતા. અમેરિકામાં જે 20મી સદીની નારીવાદી ચળવળની બીજી લહેર આવી એના એ મુખ્ય ચહેરાઓમાંના એક હતા.
એમની પૃષ્ઠભૂમિ પણ ઘણી રસપ્રદ છે નહીં? ખૂબ જ હોશિયાર હતા. સ્મિથ કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી મનોવિજ્ઞાનમાં, અને એ પણ ઉચ્ચ સન્માન સાથે ભણ્યા. પછી બર્કલીમાં માસ્ટર્સ પણ શરૂ કર્યું હતું એમણે.
બરાબર. પણ પછી શું થયું? બધું છોડીને લગ્ન કરી લીધા અને ગૃહિણી બની ગઈ, ઉપનગરમાં રહેવા લાગ્યા, 3 બાળકોનો ઉછેર કર્યો.
અને મને લાગે છે કે આ જ વાત એમને ખાસ બનાવે છે.
એકદમ. કારણ કે એમણે પોતે એ જીવન જીવ્યું જેની એ પાછળથી ટીકા કરવાના હતા. એક તરફ એમનું શિક્ષણ, એમની બુદ્ધિ પ્રતિભા, અને બીજી તરફ ઘરની જવાબદારીઓ, બાળકો, અને ભૂલવું ન જોઈએ કે એમને પત્રકાર તરીકેનો અનુભવ પણ હતો.
એટલે એમની પાસે બંને વસ્તુ હતી, અંગત અનુભવ અને સંશોધન કરવાની કુશળતા, મનોવિજ્ઞાનનું જ્ઞાન અને પત્રકારત્વની દ્રષ્ટિ.
હા, બરાબર. એટલે તેઓ માત્ર બહારથી અવલોકન નહોતા કરી રહ્યા, એમણે પોતે પેલી મિસ્ટિકની અસરો અનુભવી હતી. પેલી જે નામ વગરની સમસ્યાની વાત આવે છે ને પુસ્તકમાં,
હા,
એ એમણે પોતે ફેસ કરી હતી. અને તમને ખબર છે આ પુસ્તકનો આઈડિયા ક્યાંથી આવ્યો?
ક્યાંથી?
એમના કોલેજના 15 વર્ષ પછીના રીયુનિયનમાં. ત્યાં એમણે પોતાની જૂની ક્લાસમેટ્સનું એક સર્વે કર્યું અને એમને આશ્ચર્ય થયું કે આટલી બધી ભણેલી ગણેલી હોશિયાર સ્ત્રીઓ જે બહારથી સુખી દેખાતી હતી એ અંદરથી ગૃહિણી તરીકેના જીવનથી સંતુષ્ટ નહોતી. કંઈક ખૂટતું હતું એમને.
ઓહ, અચ્છા.
બસ આ જ વાત એમના મનમાં ઘર કરી ગઈ અને પછી શરૂ થયું 5 વર્ષનું ઊંડું સંશોધન, જેનું પરિણામ એટલે આ પુસ્તક.
તો પુસ્તકનો મુખ્ય મુદ્દો શું છે? આ ધ ફેમિનિન મિસ્ટિક, આ શબ્દપ્રયોગનો અર્થ શું છે ખરેખર?
જુઓ, મૂળભૂત રીતે ફ્રીડન આ ફેમિનિન મિસ્ટિક એટલે કે નારીત્વનું એક ચોક્કસ પ્રકારનું રહસ્યમય આદર્શ સ્વરૂપ એવી એક માન્યતા પર પ્રહાર કરે છે. એ કહે છે કે આ એક વ્યાપક અને નુકસાનકારક વિચારધારા છે. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં આ વિચાર બહુ ફેલાયો હતો. શું હતો એ વિચાર? કે સ્ત્રીઓનો સાચો સંતોષ, એમના જીવનની ખરી સાર્થકતા એ ફક્ત ને ફક્ત સારી પત્ની બનવામાં, સારી માતા બનવામાં અને સારી ગૃહિણી બનવામાં જ છે. બસ આ જ એમનો અંતિમ રોલ અને આ જ એમનો ગોલ.
અને ફ્રીડનની દલીલ એ હતી કે આ કોઈ કુદરતી વાત નથી, ભગવાને નક્કી કરેલો નિયમ નથી આ.
ના, બિલકુલ નહીં.
પણ આ તો સમાજે ઊભો કરેલો એક આદર્શ છે, જેને મીડિયા, જાહેરાતો, શિક્ષણ વ્યવસ્થા અને અમુક પ્રકારના પોપ્યુલર સાયકોલોજીએ ભેગા મળીને પ્રોત્સાહન આપ્યું.
બરાબર. પુસ્તકે એ સમયની મધ્યમવર્ગીય અમેરિકન સ્ત્રીઓના મનમાં જે એક મૂંગો સવાલ ચાલતો હતો એનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે. સવાલ શું હતો? કે ભાઈ, સુંદર ઘર છે, સારો પતિ છે, બાળકો છે, બધી સુવિધાઓ છે, બધું જ છે, તો પણ કેમ એવું લાગે છે કે કંઈક ખૂટે છે?
પેલો પ્રખ્યાત સવાલ શું આટલું જ છે?
હા, એ જ. આ જે ખાલીપાની, અસંતોષની, હતાશાની લાગણી હતી, જે વ્યાપક હતી પણ કોઈ એને શબ્દો નહોતું આપી શકતું, એને જ ફ્રિડને નામ આપ્યું. એ સમસ્યા જેનું કોઈ નામ નથી.
અને મને લાગે છે કે સૌથી ક્રાંતિકારી વાત કદાચ એ હતી કે એમણે કહ્યું કે આ કોઈ વ્યક્તિગત નબળાઈ નથી.
એકદમ સાચું.
આ કોઈ એકાદ સ્ત્રીની મનોવૈજ્ઞાનિક સમસ્યા નથી. આ તો એક સામૂહિક સામાજિક કટોકટી છે અને ઊભી થઈ કારણ કે સમાજે સ્ત્રીઓની સંપૂર્ણ માનવીય ક્ષમતાને નકારી કાઢી. એમણે ફક્ત ઘરની ભૂમિકામાં, એમના રોલમાં બાંધી દીધા અને ઘરની બહાર એમની પોતાની ઓળખ, અર્થપૂર્ણ કામ કરવાની જરૂરિયાત, એમના પોતાના ગોલ એને સાવ અવગણી દીધા.
હા, એટલે પુસ્તકનો મુખ્ય હેતુ પેલી સુખી, સંતુષ્ટ ઉપનગરીય ગૃહિણીની જે છબી હતી એને વ્યવસ્થિત રીતે તોડી પાડવાનો હતો. ફ્રિડન બતાવે છે કે આ છબી ખરેખર તો સ્ત્રીઓના બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસને રૂંધતી એક જાળ હતી, એક સોનેરી પિંજરું હતું. એ વાચકને જાણે એક સફર પર લઈ જાય છે. પહેલા લક્ષણ શું છે એટલે કે અસંતોષ એને ઓળખો, પછી રોગ શું છે એટલે કે આ મિસ્ટીક એને સમજો, અને છેલ્લે ઈલાજ શું હોઈ શકે, એક નવી જીવન યોજના એના પર વિચારો.
અને એ માટે એમણે ઘણા પાસાઓ તપાસ્યા છે નહીં, જેમ કે મીડિયામાં સ્ત્રીઓનું ચિત્રણ કેવી રીતે બદલાયું, શિક્ષણમાં શું ખોટું થયું, ફ્રોઇડના વિચારોનો કેવી રીતે દુરુપયોગ થયો, અને આ બધું ગ્રાહકવાદ સાથે કેવી રીતે જોડાયેલું હતું.
બરાબર. અને અંતિમ ઉદ્દેશ્ય શું હતો? ચેતનામાં ક્રાંતિ લાવવાનો, એ સ્થાપિત કરવાનો કે સ્ત્રીઓ પણ પુરુષોની જેમ જ સંપૂર્ણ મનુષ્ય છે અને એમને પણ આત્મસાક્ષાત્કાર માટે પડકારજનક, અર્થપૂર્ણ કામની એટલી જ જરૂર છે. માત્ર એક ભૂમિકા નહીં પણ પોતાના ધ્યેય પણ હોવા જોઈએ.
તો ચાલો હવે પુસ્તકના કેટલાક જે મુખ્ય પ્રકરણો કે વિચારો છે એના પર થોડી વધુ વાત કરીએ. કેવી રીતે ફ્રિડને પોતાની દલીલો રજૂ કરી? શરૂઆત તો પેલી નામ વગરની સમસ્યાથી જ થાય છે, બરાબર?
હા, એ પેલું પ્રકરણ જ બહુ પાવરફુલ છે. એમાં 1950 અને 60ના દાયકાની અમેરિકન સ્ત્રીઓમાં જે વ્યાપક પણ અવ્યક્ત અસંતોષ હતો એનું વર્ણન છે. બધું છે, સપનાનું ઘર, પતિ, બાળકો, પણ છતાં એક ખાલીપો, એક હતાશા.
અને એમના ઇન્ટરવ્યુઝ જેમાં સ્ત્રીઓ પૂછે છે શું આટલું જ છે, એ ખરેખર હચમચાવી દે તેવા છે. એ બતાવે છે કે આ કોઈ એકલ દોકલ ઘટના નહોતી.
પછી બીજા અને નવમા પ્રકરણમાં ફ્રિડન બતાવે છે કે આ મિસ્ટિક કેવી રીતે ઘડાયો અને ટકી રહ્યું. એમણે મહિલા મેગેઝિનોનું વિશ્લેષણ કર્યું, જોયું કે યુદ્ધ પછી કેવો બદલાવ આવ્યો. 1930ના દાયકામાં તો સ્વતંત્ર, કારકિર્દી ધરાવતી સ્ત્રીઓ પણ નાયકા તરીકે જોવા મળતી. પણ 1950 આવતા આવતા બધું ફોકસ ફક્ત ગૃહિણીના મહિમા મંડન પર આવી ગયું. અને આની પાછળ જેમ આપણે વાત કરી, બજારવાદનો બહુ મોટો હાથ હતો.
એટલે કે કન્ઝ્યુમરિઝમ.
હા, જાહેરાત કંપનીઓએ આ કંટાળેલી, અસંતુષ્ટ ગૃહિણીને એકદમ પરફેક્ટ ટાર્ગેટ ગણી. એમને ઘર વખરી, સાબુ, શેમ્પૂ, નવા ગેજેટ્સ, આ બધું વેચવા માટે નિશાન બનાવી. ઘરકામને જાણે એક એવી નોકરી બનાવી દીધી જેમાં સતત નવી વસ્તુઓ ખરીદીને જ સફળ થઈ શકાય.
રસપ્રદ છે. અને શિક્ષણ વિશે શું? પ્રકરણ 4 અને 7માં એની વાત છે.
હા, શિક્ષણની ભૂમિકા પણ મહત્વની રહી. ફ્રિડન ચર્ચા કરે છે કે જે પહેલી લહેરના નારીવાદીઓ હતા, જેમણે મતાધિકાર માટે લડત ચલાવી, તેમના વાસ્તવિક ઉદ્દેશ્યો જે સ્ત્રીઓની બૌદ્ધિક સમાનતાના હતા તે કેવી રીતે ભૂલાવી દેવાયા. અને એમણે શિક્ષણ પ્રણાલીની ટીકા કરી, કહ્યું કે કોલેજોએ પણ સ્ત્રીઓ માટેના અભ્યાસક્રમોને નરમ બનાવી દીધા. કઠિન બૌદ્ધિક તાલીમને બદલે ઘરેલુ કુશળતા, લગ્નની તૈયારી અને જે સ્ત્રી સહજ ગણાતા વિષયો હતા એના પર ભાર મૂકવામાં આવ્યો.
એટલે કે છોકરીઓને કારકિર્દી માટે નહીં પણ લગ્ન અને ઘર સંભાળવા માટે જ તૈયાર કરવામાં આવતી હતી. ભૂમિકા પહેલેથી જ નક્કી.
બરાબર. આને એમણે લિંગ નિર્દેશિત શિક્ષણ કહ્યું, જેણે સ્ત્રીઓને ઉપનગરીય જીવન માટે તૈયાર કરી પણ મોટી મહત્વાકાંક્ષાઓ માટે નહીં. પછી પ્રકરણ 5માં ફ્રોઇડના પ્રભાવની વાત આવે છે.
હા, એ પણ એક મોટો મુદ્દો હતો, નહીં?
ખૂબ જ. ફ્રિડને સિગમંડ ફ્રોઇડના મનોવિજ્ઞાનનો જે રીતે દુરુપયોગ થયો તેની બહુ ધારદાર ટીકા કરી છે. ખાસ કરીને ફ્રોઇડનો પેલો પિનિસ એન્વી, શિષ્ન ઈર્ષ્યાનો સિદ્ધાંત.
અચ્છા,
એ સમયના મનોવિશ્લેષકોએ આ સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે કર્યો? એમણે કહ્યું કે જે સ્ત્રીઓ કારકિર્દી બનાવવા માંગે છે કે સ્વતંત્ર ઓળખ ઈચ્છે છે તે ખરેખર તો અંદરથી પુરુષ બનવા માંગે છે એમને પિની સેન્વી છે. એટલે કે એમની મહત્વાકાંક્ષા એ કોઈ સ્વસ્થ નિશાની નથી પણ એક માનસિક બીમારી છે.
બાપરે,
એટલે કે સ્ત્રીઓની ઈચ્છાઓને જ પેથોલોજાઇઝ કરી દીધી.
એકદમ.
આ રીતે મનોવિજ્ઞાનના નામે આ મિસ્ટિકને એક વૈજ્ઞાનિક સમર્થન મળી ગયું જેણે સ્ત્રીઓને પોતાની મહત્વાકાંક્ષા વિશે શંકા કરવા અને દોષિત અનુભવવા મજબૂર કરી.
તો આ બધાના પરિણામો શું આવ્યા? પ્રકરણ 10-12-13માં એની ચર્ચા છે.
હા, એક પરિણામ એ આવ્યું કે ઘરકામ જે ટેકનોલોજીના વિકાસ સાથે ઘટવું જોઈતું હતું એ ઘટ્યું નહીં, ઉલટાનું એ સ્ત્રીઓનો બધો સમય ખાઈ જવા લાગ્યો. પાર્કિન્સનનો નિયમ છે ને, કાર્ય ઉપલબ્ધ સમય ભરવા માટે વિસ્તરે છે.
હા હા,
બસ એવું જ થયું. બીજું કોઈ મોટું અર્થપૂર્ણ ધ્યેય નહોતું એટલે ઘરકામ જ જીવન બની ગયું. બીજું મોટું પરિણામ આવ્યું મનોવૈજ્ઞાનિક. સ્ત્રીઓ પોતાની ઓળખ ગુમાવવા લાગી. એમનું અસ્તિત્વ જાણે પતિ અને બાળકો દ્વારા જ નક્કી થતું હતું. હું કોણ છું એ સવાલનો જવાબ હું એમની પત્ની છું કે હું એમની માતા છું એટલો જ રહી ગયો. આત્મવિકાસ અટકી ગયો.
અને અહીં જ પેલી આરામદાયક એકાગ્રતા શિબિરવાળી વાત આવે છે ને.
હા, એ એમનું બહુ જ વિવાદાસ્પદ પણ વિચાર પ્રેરક રૂપક છે. કહેવાનો મતલબ એ નથી કે એમને શારીરિક ત્રાસ હતો, પણ ભૌતિક સુખ સુવિધાઓ હોવા છતાં જો જીવનમાં કોઈ મોટો હેતુ, કોઈ ઓળખ, કોઈ વિકાસની તક ન હોય તો એ એક પ્રકારનું આધ્યાત્મિક અને બૌદ્ધિક મૃત્યુ છે, આત્માનું સમર્પણ છે.
તો આટલી બધી સમસ્યાઓ ગણાવ્યા પછી શું ફ્રિડને કોઈ ઉકેલ સૂચવ્યો, કોઈ આશાનું કિરણ?
બિલકુલ. પુસ્તક નિરાશામાં પૂરું નથી થતું. છેલ્લું પ્રકરણ છે, પ્રકરણ 14, સ્ત્રીઓ માટે નવી જીવન યોજના. એમાં તેઓ ઉકેલની વાત કરે છે, અને ઉકેલ એ નથી કે લગ્ન કે માતૃત્વનો ત્યાગ કરો.
અચ્છા.
ના, પણ ઉકેલ એ છે કે આ ભૂમિકાઓની સાથે સાથે ગંભીર અને આજીવન શિક્ષણ અને અર્થપૂર્ણ કાર્યને પણ જોડો, એમને સંકલિત કરો. એમણે સ્ત્રીઓને આગ્રહ કર્યો કે પોતાના માટે એક જીવન યોજના બનાવો જે ફક્ત ઘરેલું ભૂમિકાઓથી આગળ વિસ્તરતી હોય, જેમાં પોતાના વ્યક્તિગત ગોલ પણ હોય. અને આ માટે એમણે સમાજના વલણમાં, શિક્ષણમાં અને કાર્યસ્થળની નીતિઓમાં ફેરફારની પણ હિમાયત કરી. તો આ આખી ચર્ચામાંથી આપણે કેટલાક મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવી શકીએ છીએ. પહેલો અને કદાચ સૌથી મૂળભૂત એ કે લિંગ ભૂમિકાઓ, જેન્ડર રોલ્સ, એ કોઈ કુદરતી કે ભગવાનના બનાવેલા નિયમો નથી.
હા, એ સમાજે ઘડેલા છે.
બરાબર, એ સામાજિક રચના છે અને એટલે એને બદલી પણ શકાય છે. આ બહુ મોટી વાત છે.
અને આ વાત આજે આપણે ગુજરાતમાં પણ જોઈ શકીએ છીએ, શહેરોમાં, ગામડાઓમાં, ભલે ધીમે ધીમે પણ પરંપરાગત ભૂમિકાઓ બદલાઈ રહી છે. સ્ત્રીઓ ભણી રહી છે, નોકરી કરી રહી છે, પોતાનો વ્યવસાય શરૂ કરી રહી છે. જોકે એ પણ સાચું છે કે આ બદલાવ હજુ બહુ લાંબી મંઝિલ છે.
બીજો મહત્વનો સંદેશ છે અર્થપૂર્ણ કાર્ય અને પોતાની ઓળખનું મહત્વ. ફ્રીડન ભારપૂર્વક કહે છે કે સાચો સંતોષ ફક્ત બીજાઓ માટે જીવવાથી, એટલે કે પતિ કે બાળકો દ્વારા નથી મળતો, એ પોતાની ક્ષમતાઓનો વિકાસ કરવાથી અને કોઈક પડકારજનક અર્થપૂર્ણ કામમાં જોડાવાથી મળે છે. અને આ વાત માત્ર પુરુષો માટે લાગુ નથી પડતી, સ્ત્રીઓ માટે પણ એટલી જ સાચી છે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં કોઈક હેતુ, કોઈક ગોલ હોવો જરૂરી છે.
અને આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો કેવી રીતે આગળ આવી રહી છે, દીકરીઓના શિક્ષણ પર કેટલો ભાર મુકાઈ રહ્યો છે. આ બધું ક્યાંક ને ક્યાંક આ જ વિચાર સાથે જોડાયેલું છે, પોતાની ઓળખ અને અર્થપૂર્ણ જીવનની શોધ.
ત્રીજો મુદ્દો, પેલી નામ વગરની સમસ્યા. એ આપણને શીખવે છે કે ઘણીવાર જે આપણને વ્યક્તિગત હતાશા કે અસંતોષ જેવું લાગે છે તે ખરેખર તો કોઈ મોટા સામાજિક મુદ્દાનું પ્રતિબિંબ હોય છે.
એટલે કે જો ઘણી બધી સ્ત્રીઓ એક જ પ્રકારની સમસ્યા અનુભવી રહી હોય તો એ એમની અંગત નિષ્ફળતા નથી.
બરાબર, એ વ્યવસ્થાનો પ્રશ્ન છે. અને પોતાના અનુભવને નામ આપવું, એને ઓળખવો અને એના વિશે વાત કરવી એ પરિવર્તન માટેનું પહેલું અને જરૂરી પગલું છે.
ભારતમાં હવે માનસિક સ્વાસ્થ્ય અંગે થોડી જાગૃતિ આવી રહી છે. આ વિચાર એ સમજવામાં મદદ કરી શકે છે કે સ્ત્રીઓ જે તણાવ કે દબાણ અનુભવે છે એ ઘણીવાર સામાજિક અપેક્ષાઓનું પરિણામ હોય છે, એમની નબળાઈનું નહીં.
ચોથો મુદ્દો પણ વિચારવા જેવો છે કે કેવી રીતે વિજ્ઞાન કે મનોવિજ્ઞાન જેવી શાખાઓનો પણ દુરુપયોગ થઈ શકે છે.
હા, ફ્રોઇડના ઉદાહરણથી એમણે બતાવ્યું.
હા, કેવી રીતે વૈજ્ઞાનિક સત્તાનો ઉપયોગ કરીને પ્રવર્તમાન સામાજિક માળખાને ટકાવી રાખવા અને પૂર્વગ્રહોને યોગ્ય ઠેરવવા માટે દલીલો ઘડી શકાય છે.
હા, આ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. શું આપણે આજે પણ નિષ્ણાતો દ્વારા કહેવાયેલી દરેક વાત પર પૂરતા સવાલો ઉઠાવીએ છીએ એ વિચારવું રહ્યું.
અને પાંચમો મુખ્ય સંદેશ, વ્યક્તિગત અને રાજકીયનું જોડાણ, એટલે કે આપણા અંગત જીવનમાં જે સંઘર્ષો છે, જે મુશ્કેલીઓ છે, એનો સંબંધ ક્યાંક ને ક્યાંક વ્યાપક સામાજિક અને રાજકીય માળખા સાથે છે. અંગ્રેજીમાં જેને કહે છે ધ પર્સનલ ઇઝ પોલિટિકલ.
હા, આ સિદ્ધાંત નારીવાદી ચળવળ માટે ખૂબ મહત્વનો રહ્યો છે. ઘરેલુ હિંસા હોય કે પછી નોકરીમાં અસમાન વેતન કે જાતીય સત્તામણી, આ બધા મુદ્દાઓ બતાવે છે કે જે ઘરમાં કે વ્યક્તિગત સ્તરે બને છે એ ખરેખર તો સત્તા અને સમાજની મોટી રમતોનો જ એક ભાગ છે.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે, એવા ઘણા વિચારો છે જે સીધા જ અસર કરે છે. થોડા યાદગાર અવતરણો સારાંશ રૂપે જોઈએ તો.
હા, ચોક્કસ.
જેમ કે પેલી નામ વગરની સમસ્યા વિશે ફ્રીડન લખે છે, સમસ્યા ઘણા વર્ષો સુધી અમેરિકન સ્ત્રીઓના મનમાં દબાયેલી અબોલ રહી. દરેક ઉપનગરીય પત્ની તેની સાથે એકલી સંઘર્ષ કરતી. તે પોતાની જાતને પણ મૌન પ્રશ્ન પૂછતા ડરતી હતી. શું આટલું જ?
આ વાક્ય એ સમયની સ્ત્રીઓની એકલતા અને મૂંઝવણને કેટલી સચોટ રીતે પકડે છે. વ્યાપક સમસ્યા હોવા છતાં દરેકને લાગતું હતું કે આ મારી એકલીની જ તકલીફ છે.
બરાબર. પછી મિસ્ટિકની વ્યાખ્યા આપતું વાક્ય. ફેમિનિન મિસ્ટિક કહે છે કે સ્ત્રીઓ માટે સર્વોચ્ચ મૂલ્ય અને એકમાત્ર પ્રતિબદ્ધતા તેમની પોતાની નારીત્વની પરિપૂર્ણતા છે.
આ સ્પષ્ટ કરે છે કે કેવી રીતે નારીત્વના એક ચોક્કસ સંકુચિત આદર્શને જ સર્વસ્વ ગણી લેવામાં આવ્યો અને સ્ત્રીઓના બીજા પાસાઓ, એમની બુદ્ધિ, એમની મહત્વાકાંક્ષા, એ બધાને જાણે નજરઅંદાજ કરી દેવામાં આવ્યા, ફક્ત એક જ રોલ પર ફોકસ.
અને પછી ઉકેલ તરફ ઇશારો કરતું એક શક્તિશાળી વાક્ય, સ્ત્રી માટે પુરુષની જેમ પોતાને શોધવાનો, પોતાને એક વ્યક્તિ તરીકે જાણવાનો એકમાત્ર રસ્તો તેના પોતાના સર્જનાત્મક કાર્ય દ્વારા છે.
વાહ, આ તો બહુ જ મહત્વની વાત છે. આત્મસાક્ષાત્કાર માટે અર્થપૂર્ણ કાર્યની જરૂરિયાત એ લિંગભેદથી પર છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરવાની, કંઈક સર્જન કરવાની જરૂર છે, પોતાના ગોલને પામવાની જરૂર છે.
અને છેલ્લે એક બીજું વાક્ય જે પરિવર્તનની જરૂરિયાત દર્શાવે છે, આપણે હવે સ્ત્રીઓની અંદરના એ અવાજને અવગણી શકીએ નહીં જે કહે છે મારે મારા પતિ, મારા બાળકો અને મારા ઘર કરતાં કંઈક વધુ જોઈએ છે.
આ વાક્ય પરંપરાગત ભૂમિકાઓથી આગળ વધીને વ્યક્તિગત ઓળખ અને હેતુની જે શોધ છે એને માન્યતા આપે છે. એને સ્વાર્થીપણા તરીકે નહીં પણ એક માનવીય જરૂરિયાત તરીકે જુએ છે.
તો હવે સવાલ એ થાય કે આ પુસ્તકના વિચારો જે 60 વર્ષ પહેલાં લખાયા હતા એ આજે આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને ભારતમાં, ગુજરાતમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
હા, એ જાણવું રસપ્રદ રહેશે.
પહેલું તો મને લાગે છે કે આ આપણને સૌને, સ્ત્રી અને પુરુષ બંનેને, આપણી પોતાની પસંદગીઓ અને મહત્વાકાંક્ષાઓ વિશે વિચારવા પ્રેરે છે. શું આપણે જે કરી રહ્યા છીએ, જે બનવામાં માંગીએ છીએ, એ ખરેખર આપણી પોતાની ઈચ્છા છે કે પછી સમાજના દબાણનું પરિણામ છે?
સારો મુદ્દો છે.
શિક્ષણ અને અર્થપૂર્ણ કાર્ય, ભલે એ નોકરી હોય, વ્યવસાય હોય કે કોઈ કળા કે શોખ હોય, એને જીવનનો એક અભિન્ન ભાગ ગણવો જોઈએ. અને ખાસ કરીને યુગલો માટે કારકિર્દી, ઘરકામ, બાળકોની જવાબદારી, આ બધા વિશે ખુલ્લા મને વાતચીત કરવી અને જવાબદારીઓ વહેંચવી એ ખૂબ જરૂરી છે.
બીજું, મીડિયા અને જાહેરાતો પ્રત્યે વધુ સજાગ બનવું. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. આપણે સતત ઇમેજીસ અને મેસેજીસથી ઘેરાયેલા છીએ. એ જોવું જરૂરી છે કે એમાં સ્ત્રીઓનું નિરૂપણ કેવી રીતે થાય છે.
હા, પેલી સુપર મોમ કે સુપર વુમનની જે ઇમેજ ઊભી કરવામાં આવે છે, જે એકસાથે પરફેક્ટ કરિયર, પરફેક્ટ ઘર, પરફેક્ટ બાળકો અને પરફેક્ટ દેખાવ, બધું જ સહેલાઈથી સમજી લે છે.
શું એ એક નવો મિસ્ટિક છે?
બરાબર. એ સવાલ પૂછવો જોઈએ, આવા અવાસ્તવિક આદર્શોને ઓળખવા અને એના દબાણમાં આવ્યા વગર પોતાની વાસ્તવિકતા સ્વીકારવી.
ત્રીજું, વાલીપણા અને શિક્ષણમાં. દીકરા અને દીકરી બંનેને સમાન રીતે બૌદ્ધિક જિજ્ઞાસા માટે, મહત્વાકાંક્ષા રાખવા માટે અને પોતાની આગવી ઓળખ બનાવવા માટે પ્રોત્સાહિત કરવા.
હા, લિંગ આધારિત રમકડા, પ્રવૃત્તિઓ કે પછી કારકિર્દીની સલાહ, આ બધામાં જે ભેદભાવ રહેલો હોય છે એના પ્રત્યે સભાન રહેવું. છોકરીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત, સ્ટેમ, નેતૃત્વ આવા ક્ષેત્રોમાં જવા માટે ખાસ પ્રોત્સાહન આપવું જ્યાં એમની ભાગીદારી ઓછી જોવા મળે છે.
અને ચોથો મુદ્દો કાર્યસ્થળ અને નીતિઓનો. આ પુસ્તક ભલે સીધી રીતે ના કહે, પણ એ પેડ પેરેન્ટલ લીવ, કામના કલાકોમાં ફ્લેક્સિબિલિટી અને સારી સસ્તી બાળ સંભાળ જેવી આધુનિક નીતિઓની જરૂરિયાત માટે એક મજબૂત નૈતિક અને મનોવૈજ્ઞાનિક દલીલ પૂરી પાડે છે.
સાચી વાત છે. જેથી કરીને સ્ત્રીઓ અને પુરુષો બંને પોતાની વ્યાવસાયિક અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે સંતુલન રાખી શકે. કાર્યસ્થળોને વધુ સમાવેશી બનાવવા માટે આ જરૂરી છે.
અને છેલ્લે, મને લાગે છે કે આ પુસ્તક પેઢીઓ વચ્ચેની સમજ વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
કેવી રીતે?
આપણી માતાઓ, દાદીઓ, એમણે જે સમયમાં જીવન જીવ્યું, જે મર્યાદાઓ અને દબાણોનો સામનો કર્યો, એને સમજવા માટે આ પુસ્તક એક ઐતિહાસિક સંદર્ભ પૂરો પાડે છે. એમના અનુભવોને જાણીને આપણે એમના પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખી શકીએ અને પેઢીઓ વચ્ચેનો સંવાદ વધુ સારો બની શકે. આ આખી વાતચીત પછી મને ખરેખર જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ એ છે કે જે સમસ્યાનું નિદાન ફ્રિડને 60 વર્ષ પહેલા અમેરિકાના સંદર્ભમાં કર્યું હતું, તેના પડઘા આજે પણ કદાચ થોડા જુદા સ્વરૂપે આપણા સમાજમાં અનુભવાય છે.
હા, એ સાચું છે.
આ બતાવે છે કે વ્યક્તિગત ઓળખ અને અર્થપૂર્ણ કામની જે શોધ છે એ કેટલી મૂળભૂત અને સાર્વત્રિક માનવીય જરૂરિયાત છે, અને સામાજિક વલણો અને રચનાઓ બદલવામાં કેટલો સમય લાગે છે. પેલી ભૂમિકા, રોલ અને ધ્યેય, ગોલ વચ્ચેનું યોગ્ય સંતુલન શોધવાની જે મથામણ છે એ આજે પણ દરેક સ્ત્રી માટે અને ઘણા પુરુષો માટે પણ ચાલુ જ છે.
અને મારા માટે આ ચર્ચામાંથી મુખ્ય શીખ એ રહી કે કેવી રીતે શક્તિશાળી સંસ્થાઓ, પછી એ શિક્ષણ હોય, મીડિયા હોય કે ક્યારેક તો મનોવિજ્ઞાન જેવી શાખાઓ પણ હોય, એ કેવી રીતે ક્યારેક અજાણતા જ પ્રચલિત સામાજિક ધારણાઓને મજબૂત કરી શકે છે અને આપણી ક્ષમતાઓને, આપણી શક્તિઓને સીમિત કરી શકે છે. આ આપણને સતત જાગૃત રહેવાની અને જે સ્વીકૃત માન્યતાઓ છે જેના પર આપણે ક્યારે સવાલ નથી ઉઠાવતા એના પર પણ પ્રશ્નો પૂછવાની યાદ અપાવે છે. ફ્રેડને જે હિંમત બતાવી અને જે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કર્યું એ ખરેખર પ્રશંસનીય છે. અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ, શું આજે પણ એવા કોઈ સૂક્ષ્મ રહસ્યો કે સામાજિક દબાણો છે જે આપણને, ભલે આપણે સ્ત્રી હોઈએ કે પુરુષ, આપણી પૂરેપૂરી ક્ષમતા સુધી પહોંચતા, આપણા સાચા ગોલ સુધી પહોંચતા રોકી રહ્યા છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.